నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం మధురాంగో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వమా.
समय सार भगवान कुनकुंडाचार्य रचित समय सार नो स्वाध्याय चाले छे। एमा जीव अजीव अधिकार नी गाथा 49 आपणे करी रह्या छीए। एमा अव्यक्तना बोल आपणे लीधा, अव्यक्तना 6 बोल पूरा थया अने त्यार पछी थी आगळ आपणे स्वाध्याय करी रह्या छीए। एमा છઠ્ઠા બોલમાં જે વાત આવી એનું તે જ પુનરાવર્તન કરી અને આપણે આગળ વધીએ કે પર્યાયને આત્મા સ્પર્શતો નથી એમ 5મા બોલમાં કહ્યું અને 6ઠ્ઠા બોલમાં એમ કહ્યું કે એ પર્યાય તરફ એનું લક્ષ્ય જતું નથી, પર્યાય તરફ એને કંઈ કરવા પણ નથી, એટલે પર્યાય તરફનું એનું લક્ષ્ય પણ છે નહીં, પોતે માત્ર દ્રવ્યમાં જ એકરૂપતા કરી અને ટકીને રહ્યો છે, એટલે પર્યાય તરફ એને કોઈ રસ નથી અને પર્યાય તરફ એનું લક્ષ્ય પણ જતું નથી। એટલે 6ઠ્ઠા બોલમાં એ શબ્દ જે મૂક્યા છે તે બરાબર મૂક્યા છે કે ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે, આત્મા પ્રદ્યોતમાન છે, પ્રકાશમાન તો છે જ, પણ એની ઉદાસીનતા પર્યાય તરફ છે કે જે પર્યાય એને જાણવા વાળી છે। એટલે ભગવાન આત્મા જે પર્યાયમાં જણાય છે, અનુભવમાં આવે છે, એ પર્યાય કે જે પર્યાયમાં અપૂર્વ આનંદનો અનુભવ થાય છે, એ પર્યાયનું પણ એને લક્ષ્ય નથી। એટલે જ્યારે એ સ્થિરતાનો પુરુષાર્થ કરે છે તો પણ એને જે આનંદનું વેદન છે એ તરફનું લક્ષ્ય નથી, દ્રવ્ય તરફનું જ લક્ષ્ય છે। એટલે અહીંયા મુનિ દશામાં જે 6ઠ્ઠે 7મે ગુણસ્થાને કે છે એ જ્યારે પુરુષાર્થ ઉપાડે છે અને 7મા ગુણસ્થાનના બીજા ભાગની અંદર જયારે એનો અપૂર્વ પુરુષાર્થ થાય છે એ વખતે એ શ્રેણી ચડે છે, તો એ શ્રેણી ચડે છે તો એ બહાર નથી આવતો। એ બહાર નથી આવતો એટલા માટે બહાર નથી આવતો કે એનું લક્ષ્ય એક સરખું દ્રવ્ય તરફ જ રહે છે, એનું લક્ષ્ય દ્રવ્યથી જરાક પણ વિચલિત થતું નથી। બહારમાં ગમે તેવા ઉપસર્ગ આવે કે પરિસર આવે પણ એ પોતે ત્યાંથી વિચલિત થતો નથી અને માત્ર દ્રવ્ય તરફ રહે છે, અને એટલે સુધી દ્રવ્ય તરફ રહે છે કે એનું પર્યાયમાં જે આનંદનું વેદન છે ત્યાં પણ એનું લક્ષ્ય જતું નથી। વેદાય છે એક સાથે, એ બંને વસ્તુને વેદે છે, ભગવાન આત્મા દ્રવ્ય તરફ છે એને પણ એ વખતે એનું લક્ષ્ય કરીને જાણવા વાળો થયો છે અને પેલી આનંદની પર્યાયને પણ વેદે છે, પણ લક્ષ્ય ત્રિકાળી નાયક તરફ જ રહે છે અને એમ એ સ્થિરતા કરે છે। એટલે એવી જયારે સ્થિરતા થાય છે ત્યારે પહેલું શુક્લધ્યાન થાય છે અને પછી એ પોતે શ્રેણી ચડી જાય છે અને 8મું 9મું 10મું ગુણસ્થાન એ વખતે એને અંતર્મુહૂર્તમાં આવી જાય છે। એટલે એ સ્થિરતાની જે વાત કરવી છે એ વાત આ બોલમાં બીજી રીતે આપણને કરી દીધી છે। હવે એમાં ભેદ જ્ઞાન પણ સાથે ને સાથે આવી જાય છે કે આત્મા કોઈ પણ પર્યાયથી જુદો છે, ભિન્ન છે, અને એનો અનુભવ એ પર્યાયમાં થાય છે છતાં પણ એ પર્યાયથી જુદો છે, એટલી બધી સ્પષ્ટ વાત સૂક્ષ્મ વાત એમાં જણાવી દીધી છે। એટલે એ પ્રમાણે આપણે 6ઠ્ઠા બોલની વાત કરી અને પછી આપણે અનુસંધાન પણ એનું સાથે લીધું કે એ રીતે એ રસ રૂપ ગંધ સ્પર્શ શબ્દ સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ છે છતાં પણ એ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે અને એવું સદા પ્રત્યક્ષપણું છે, એટલે એ અનુમાન ગોચરપણાના અભાવને લીધે અલિંગ્રહણ કહેવામાં આવે છે। પ્રત્યક્ષપણાની વાત પણ આપણે ગઈકાલે લીધી, પ્રત્યક્ષપણું એનું છે કે જ્યારે એને અનુભવ થાય છે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એને આપણે સંકિત કહીએ છીએ અને પછી એને સમ્યક સાચી શ્રદ્ધા થાય છે, તેમાં પહેલો સૌથી પહેલો ભાગ કે જેમાં આપણે આત્માની અનુભૂતિ, અવલોકન, સામાન્ય પ્રતિભાસ એ પ્રત્યક્ષ છે, એનું વેદન છે એ આનંદ રૂપે છે, એ પ્રત્યક્ષપણાની વાત પણ આપણે સમજ્યા છીએ. અને પછી જે જ્ઞાન છે એને પરોક્ષપણું છે, એટલે એ પ્રત્યક્ષપણું અનુભવનું છે, એટલે અનુભવ દ્વારા જ એ આત્મા જણાય છે, એ અનુભવ વિના બીજી કોઈ રીતે જણાતો નથી, અને અનુમાનથી એ આત્મા જણાતો નથી, અનુમાન ગોચર નથી. અને એટલા માટે અલિંગ્રહણના બોલમાં 20 બોલમાં જે લેવામાં આવ્યું છે એ વાતને અહીંયા દોહરાવતા કહી દીધું કે અલિંગ્રહણ જે ગ્રહણમાં આવતું નથી, ગ્રહાતું નથી, પકડાતું નથી, અલિંગ જે ગ્રહાતો નથી, સેના દ્વારા? કોઈ પણ લિંગ દ્વારા. અને અહીંયા લિંગ કયું દર્શાવ્યું છે? અહીંયા લિંગ જે દર્શાવ્યું છે તે પર્યાયનું દર્શાવ્યું છે, એટલે કે એક પર્યાયમાં એને જે જ્ઞાન થાય છે એ પરોક્ષપણે છે, અને એ પરોક્ષપણા દ્વારા પણ એ પકડાતો નથી, પણ અનુભવ દ્વારા, અનુભવ દ્વારા જ એ આત્મા એને પકડાય છે, એટલે ગ્રહણ થાય છે, એવું અલિંગ્રહણ છે. એને અનુમાન દ્વારા નહીં, અનુમાન જે કરે છે એના દ્વારા આત્મા ગ્રહાતો નથી, પણ અનુમાન સિવાય એને પ્રત્યક્ષપણે અનુભવાય છે એવો આત્મા અલિંગ્રહણ કહેવામાં આવ્યો છે. વધારે તો વિસ્તાર આપણે અલિંગ્રહણના બોલ જ્યારે કરીએ ત્યારે થાય, આપણે એમાં અત્યારે જતા નથી. તો ત્યાં સુધી વાત આવી. હવે અહીંયા આગળ કહે છે, પ્રકાશમાનની જે વાત આપણે થોડી લીધી છે એ હવે આગળ આપણે લઈએ છીએ. સમયસારની અંદર અહીંયા કહે છે કે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે, તેથી જીવ ચેતના ગુણ વાળો છે. જીવ જુદો કેવી રીતે પડે? 6 દ્રવ્યમાં જીવ દ્રવ્ય જુદું ચેતના દ્વારા પડે છે. ચેતના એનો મુખ્ય ગુણ છે. ચેતના કહેતા એમાં જ્ઞાન અને દર્શન બંને આવી જાય છે. જ્ઞાન અને દર્શન, જાણવું અને દેખવું, એ બંને એમાં સમાય છે. અને એ જાણવા દેખવાનું જે થાય છે, એટલે કે એની જ્ઞાન ક્રિયા થાય છે, એમાં એના જ્ઞાન દર્શનના ઉપયોગ એટલે કે લક્ષ્ય છે તે દ્વારા એ જ્ઞાન દર્શન કરે છે, અને એ જ એનો ચેતના ગુણ છે કે જેમાં જ્ઞાન દર્શન સમાય છે. તો એવા જ્ઞાન દર્શનના સ્વભાવવાળો ભગવાન આત્મા છે. કોઈ સમય એવો જતો નથી, કોઈ સમય એવો હોતો નથી કે જ્યારે આત્મા જ્ઞાન ના કરતો હોય. એટલે જ્ઞાન છે એ જ આત્મા છે, અને આત્મા છે તે જ્ઞાન છે, એમ પ્રવચનસારમાં કહેવામાં આવ્યું છે. એટલે એવા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માની વાત અહીંયા કરતા કહે છે કે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. એટલે અંતરંગમાં પ્રકાશમાન છે, એટલે એ જ્ઞાન દ્વારા જ જણાય તેવો છે, અને જ્ઞાન દ્વારા જ એ પ્રસિદ્ધ થાય છે. એ બીજી કોઈ રીતે પ્રસિદ્ધિ પામતો નથી, માત્ર જ્ઞાન દ્વારા જ એ પ્રસિદ્ધિ પામે છે, એટલે પ્રકાશમાન છે. તેથી જીવને ચેતના ગુણ વાળો છે એમ કહ્યું છે. અને હવે એ ચેતના ગુણની વાત અહીંયા કહેતા કહે છે કે કેવો છે ચેતના ગુણ. ચેતના ગુણની વાત તો પહેલા પણ આવી ગઈ છે. જુદી જુદી જગ્યાએ જુદી જુદી અપેક્ષાથી વાત ચાલતી હોય ત્યાં ચેતના ગુણનો વિસ્તાર કરવામાં આવ્યો હોય એમાં પણ ફેર આવે. જુદી જુદી જગ્યાએ ચેતના ગુણનો વિસ્તાર કરવામાં આવ્યો છે, સમયસારમાં ઘણી વખત વાત આવશે, પહેલા પણ આવી છે. અહીંયા ચેતના ગુણની વાત જે લેવી છે એ આ ગાથાના સંબંધમાં લીધી છે. એટલે અહીંયા જે વર્ણન છે તે આ પ્રકારે છે કે જે સમસ્ત પ્રતિપત્તિઓનો, સમસ્ત વિપ્રતિપત્તિઓનો, વિપ્રતિપત્તિઓ એટલે શું છે કે જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓ, એ વિપ્રતિપત્તિઓ છે. બીજી રીતે કહીએ તો વિવાદો છે, એ વિવાદ છે. ધર્મના નામે વિવાદ લોકો બહુ કરે, ધર્મના નામે જેટલા વિવાદો થયા છે એટલા બીજી કોઈ રીતે વિવાદો થયા નથી. પોતે આમ માનતા હોય કે આપણે ધર્મ કરીએ છીએ અને વિવાદમાં હોય, ધર્મ તો એક બાજુ પર રહી હોય. એટલે લોકોની જુદી જુદી માન્યતાઓ હોય છે, જાત જાતની માન્યતાઓ હોય, અને એ માન્યતાને પકડી રાખે અને કોઈ બધાને માન કસાય પોષવો છે, પોતાને માન કસાય પોષવો છે, એટલે બીજાની માન્યતા શું છે એ સમજવા પણ તૈયાર ન થાય. સાચી માન્યતા શું છે એ સમજવી જોઈએ, બીજાની માન્યતાને સમજવાની જરૂર નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને જે વાત કરી છે એ શું છે એટલું જ સમજવાની જરૂર છે. તો પછી એ માન્યતાઓના જે ઝઘડા છે ને એનો અંત આવી જશે. એટલે વિપ્રતિપત્તિઓ એટલે કે જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓ, જીવને અન્ય પ્રકારે માનવાનું થાય છે ને, જીવને જાત જાતની રીતે માનવામાં આવે છે. કારણ કે જીવ એટલે શું, જીવ એટલે કોણ, જીવના વર્ણનો જુદા જુદા દર્શનમાં જુદા જુદા ધર્મોમાં જુદી જુદી રીતે કરવામાં આવ્યા છે. અને બધા જ એમ માને છે કે અમે સાચા છીએ, અમે સાચા છીએ. અહીંયા તો જે કેવળી ભગવાનના જ્ઞાનમાં વાત આવી છે, જે તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં વાત આવી છે, અને જે ઓમકાર ધ્વનિ દ્વારા, દિવ્ય ધ્વનિ દ્વારા એ જગત આખામાં ફેલાય છે અને ફેલાઈ રહી છે, વર્તમાનમાં પણ એ દિવ્ય ધ્વનિ દ્વારા એ જ પ્રકાશમાન થઈ રહ્યું છે, અને ગણધર એમાંથી આગમોની રચના કરે છે, અને પછી આચાર્ય ભગવાન એ શાસ્ત્ર રૂપે આપણા સુધી પહોંચાડે છે, એ માન્યતા જ સાચી છે, એ સિવાય બીજી માન્યતા ખોટી છે. એટલે અહીંયા એની વાત કરતા કહે છે કે એ ચેતના દ્વારા એ બધી જ ઊંધી માન્યતાઓ જે છે એનો નાશ થાય છે. શું કહ્યું? સમસ્ત વિપ્રતિપત્તિઓનો એટલે કે જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો એટલે વિવાદોનો જીવ કેવો છે, જુદી જુદી રીતે જીવને આલેખવામાં, દોરવામાં, જણાવવામાં, વર્ણન કરવામાં આવે છે એ પ્રકારનો નથી, એમ એ માન્યતાઓનો નાશ કરનાર છે, એવા વિવાદોનો નાશ કરનાર છે. તો ચેતનાગુણ વિવાદોનો નાશ કરનાર છે, થોડુંક સમજવું પડશે, ઉતારવું પડશે. ચેતનાગુણ વિવાદોનો નાશ કરનાર કઈ રીતે થાય? આગળનો અહીંયા જે વિચાર લખ્યો છે એ વિચારને આપણે પહેલા પૂરો કરીએ એટલે આપોઆપ સમજાઈ જાય તેવું છે. અહીંયા કહે છે કે જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે, જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય તેમ, અર્થાંત અત્યંત સ્વરૂપ સૌખ્ય વડે તૃપ્ત તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્યમી હોય તેમ, સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય જરા પણ નહીં ચળતું અન્ય દ્રવ્યથી અસાધારણ પણ હોવાથી જે સ્વભાવભૂત છે, પોતે ચળતો નથી, પોતે બદલાતો નથી. કોણ? ચેતના, ચેતના ગુણ. હવે ચેતના ગુણ કોનો છે? આત્માનો છે. એટલે એનો અર્થ શું થયો કે આત્મા ચલિત થતો નથી. ચેતના ગુણ ચલિત નથી થતો એમ કહેવા પાછળનો આશય શું છે? કે આત્મામાં કોઈ એવું ચલિતપણું નથી, જે છે તે બધું બહારમાં છે, પર્યાયમાં છે. એટલે આત્મા એ જ્ઞાન સ્વભાવી છે, એ જ્ઞાન દર્શન કરવા વાળો છે, તો એમાંથી એ ચલિત થતો નથી. અને એ જ્ઞાન દર્શન કોનું કરે છે? પોતે પોતાનું જ જ્ઞાન દર્શન કરે છે એવો ભગવાન આત્મા, એનાથી એ રહિત થતો નથી, એનાથી ચલિત થતો નથી, એ ક્ષણ માટે પણ એનાથી એ જુદો પડતો નથી. એટલે બીજા કોઈનું જ્ઞાન કરવા જાય એમ થતું નથી, બીજું કંઈ કરવા જાય એમ પણ થતું નથી. એ જ્ઞાન ક્રિયામાં સતત ઉદ્યમી જ છે, એ જ્ઞાન ક્રિયાને છોડતો નથી, ત્યાંથી ચલિત થતો નથી. એવો ભગવાન આત્મા જ્યારે હોય તો એ પોતે પોતાના સ્વરૂપનું જ્યારે જ્ઞાન કરતો હોય તો એની પ્રસિદ્ધિ પોતાનું જેવું સ્વરૂપ છે એ રીતે જ થાય. ફરીથી, ભગવાન આત્મા પોતે પોતાના જ્ઞાન દર્શન સ્વભાવને છોડતો નથી, એટલે એમાંથી ચલિત થતો નથી. અને જ્ઞાન દર્શન કોનું કરે છે? જગતનું જ્ઞાન દર્શન કરવામાં રોકાયો છે એમ નથી, એ પોતાનું જે સ્વરૂપ છે એનું જ જ્ઞાનને દર્શન કરવામાં એ રોકાયો છે. એટલે એવી જ જ્ઞાન ક્રિયા કરી રહ્યો છે. જો સતત એવી જ જ્ઞાન ક્રિયા કરતો હોય અને ત્યાંથી ચલિત ન થતો હોય તો એ શુદ્ધ સ્વરૂપને પ્રકાશવા વાળો થાય, અને શુદ્ધ સ્વરૂપને જ્યારે એ પ્રકાશે તો પછી આત્મા કેવો છે, જીવ કેવો છે, જીવ કોણ છે, એના વિશેની બીજી અન્ય માન્યતાઓ છે એ અન્ય માન્યતાઓને કોઈ સ્થાન રહે નહીં. એટલે જુદી જુદી માન્યતાઓ, ઊંધી માન્યતાઓ કે જીવ આવો છે ને તેવો છે, એ માન્યતાઓનો વિવાદ સમી જાય. કેમ કે જીવ સ્વયં પોતે જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન સ્વભાવમાંથી એ ચડતો નથી, એ ત્યાંથી છૂટતો નથી, ત્યાંથી ચ્યુત થતો નથી. એ જ્ઞાન સ્વભાવ સાથે જ એ પરિણમન કરે છે અને એવો જ્ઞાન સ્વભાવ સતત રહ્યો છે તો પછી પ્રસિદ્ધિ પણ જ્ઞાન સ્વભાવની જ હોય અને જ્ઞાનમાં જે આવે છે એવું શુદ્ધ સ્વરૂપ એને જે પ્રકાશિત કરનારો છે. એટલા માટે એ અન્ય માન્યતાઓના ઝઘડાઓનો નાશ કરનારો છે. આપણે તો આ સિદ્ધ કરવું છે. આપણી વાત ક્યાં ચાલતી હતી કે જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો એટલે કે જીવને જુદા જુદા પ્રકારે માનવારૂપ જે ઝઘડાઓ વિવાદો એનો નાશ કરનાર છે. તો એ આ રીતે વિવાદોનો નાશ કરનાર છે. બહુ સરસ વાત છે પ્રભુ. એક એક શબ્દ જે છે અહીંયા જે લખવામાં આવ્યો છે, તોડી તોડીને લખવામાં આવ્યો છે, એમાં ક્યાંય કોઈ શબ્દ આગો પાછો નથી. ટીકાના લખનારા અમૃતચંદ્રાચાર્ય ભગવાન છે. સંસ્કૃત ભાષામાં આ ટીકા લખાઈ છે, એનું આ ગુજરાતી ભાષાંતર છે. જેણે પોતાનું, હવે આગળ વાત કરે છે કે જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે. હવે આ વાક્યનો અર્થ ગુરુદેવે જે રીતે કર્યો છે એ જ રીતે આપણે લઈશું. એમણે જે અર્થ કર્યો છે એમાં એમ કહે છે કે એનો અર્થ એવો થાય છે કે એ સર્વથી જુદો પડ્યો છે. સર્વને સોંપી દીધું છે એટલે કે એ સર્વથી જુદો પડ્યો છે એમ એનો અર્થ અહીંયા કરવામાં આવ્યો છે. ગુરુદેવે અહીંયા આ શબ્દ વાપર્યા છે એ જ આપણે લઈએ. અહીંયા પ્રવચન રત્નાકરમાં એ વાત કરવામાં આવી છે, એ જ આપણે લઈએ, એ શબ્દો વધારે સારું રહેશે. ચેતના ગુણની વાત અહીંયા પ્રવચન રત્નાકરના 79માં પાના ઉપર, પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એના 79માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં વાત લીધી છે. ત્યાં વાત કરે છે કે પહેલા વિકલ્પ તો આવે ને એ બધી વાત જે છે એ બધું એ ઇત્યાદિ માન્યતાઓ, અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ જે છે એનો નિષેધ કરનાર છે, બધાથી જુદો છે એ વાત આપણે લઈ લીધી છે. કહે છે કે વળી જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે એટલે કે પરથી ભિન્ન પડી સ્વનો અનુભવ જેણે કર્યો તેને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે કે મારો આત્મા સીધો મારા જ્ઞાનથી જણાય એવો છે. આપણે જે ઝઘડાઓ વિવાદોનો નાશ કરનાર છે એ વાત કરી, એના વિશે જે ગુરુદેવે કહ્યું છે એ પણ સાથે સાથે જાણી લઈએ કે જીવ કેવો છે. એ સમસ્ત પ્રતિપત્તિઓનો એટલે વિવાદોનો નાશ કરનાર છે. જીવ રાગવાળો કે પુણ્યવાળો કે વ્યવહારવાળો કે કર્મવાળો કે જુદા જુદા દર્શનમાં જુદી જુદી વાત ચાલે છે ને, તો એવો નથી. એ શરીરવાળો કે ત્યાંથી અનેક પ્રકારે જે રીતે જીવ માનવામાં આવે છે એવો નથી. અને એનું કારણ આપણે સમજ્યા, કસાયની મંદતા હોય તો જણાય ને છેલ્લો કોઈ શુભભાવ હોય અમુક રીતનો હોય તો જણાય ને પહેલા વિકલ્પ આવે ને પછી આત્મા જણાય ને ઇત્યાદિ અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ છે એનો પણ એ નિષેધ કરનાર છે. કેમ કે એ પોતે જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન સ્વભાવી છે તો સતત જ્ઞાન કરે છે અને એનાથી ચ્યુત નથી થતો એટલે એ જ્ઞાનને જ પ્રકાશિત કરે છે, જેવું સ્વરૂપ છે એને જ પ્રકાશિત કરે છે. એટલે એ બધી માન્યતાઓ નો એમાં નાશ થઈ જાય છે કે આમ છે ને આમ પમાઈને આ રીતે જીવ હોય, એ બધી વાત નીકળી જાય છે. અને પછી આ બીજી વાત જે લીધી તે આ રીતે કે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે એવો છે, અને એનો અર્થ એ કર્યો કે એટલે એ પરથી ભિન્ન પડી સ્વનો અનુભવ જેણે કર્યો, પરથી ભિન્ન પડી અને સ્વનો જેણે અનુભવ કર્યો તેને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે. શું ખ્યાલ આવ્યો પોતાને? કે મારો આત્મા સીધે સીધો જ્ઞાનથી જણાય એવો છે. જેને અનુભવ કર્યો છે એને આ વાત ખબર છે, જેને અનુભવ નથી કર્યો એની વાત નથી. એટલે અહીંયા એમ કહ્યું, સોંપી દીધો જે મૂક્યું છે ને એનો અર્થ એવો થાય કે જેને ભેદ જ્ઞાન કર્યું છે એ ભેદ જ્ઞાની જે માને છે એ પ્રમાણે પોતે માન્યતા ધરાવે છે. એટલે એનો અર્થ એવો થયો કે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું. મહાપુરુષ, સમ્યક દ્રષ્ટિ, જ્ઞાની પુરુષના ચરણમાં બેસી જવું એમ આપણે સાદા શબ્દોમાં કહીએ છીએ. એનો અર્થ એમ કે પોતાની જે કંઈ મતિકલ્પના એ માન્યતાઓ વર્તે છે એ માન્યતાઓને છોડી દેવી અને એ જે કહે છે એ જે માર્ગે ચાલી રહ્યા છે એ માર્ગનો સ્વીકાર કરવો, એનું નામ એ થાય કે પોતે પોતાના સર્વસ્વને ત્યાં ત્યાગી દીધું. એ જ વાત અહીંયા કરી છે કે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવને સોંપી દીધું છે. એમના ચરણમાં જાય, સંત ચરણમાં જાય, એનો આશ્રય કરે છે, એમની નિશ્રામાં રહે છે, એનો અર્થ એ થાય કે પોતાની મતિકલ્પના એ પોતાની બુદ્ધિ દ્વારા જે જે માન્યતાઓ કરી રહ્યો હતો એ બધીને ત્યાં એમના ચરણમાં ગયો એટલે એમને છોડી દીધી. અને એ મહાપુરુષ, સંત પુરુષ, જ્ઞાની પુરુષ કે જેમને આત્માનો અનુભવ થયો છે, જે પોતે વારંવાર આત્મામાં જાય છે, એ જે કહે છે એનો પોતે સ્વીકાર કરે છે. એટલે કે પરથી ભિન્ન પડીને, બધી પોતાની માન્યતાઓથી જુદો પડીને, એ સ્વનો અનુભવ જેણે કર્યો છે તેને જે ખ્યાલ આવ્યો છે કે હું સીધો જ મારા આત્માને અનુભવું છું, એ વાતનો આ પણ સ્વીકાર કરે છે. એમ નથી કે દેવગુરુ શાસ્ત્રથી કે દિવ્ય ધનીથી જણાય, એમ નથી. હવે અહીંયા એક વાત આપણે આજે લેવાની છે, લઈએ. પ્રદીપભાઈનો પ્રશ્ન એક હતો કે ઠેર ઠેર ઠેકા કૃપાળુ દેવમાં એ વાત આવે છે કે ગુરુની નિશ્રા વિના પ્રાપ્તિ ન થાય, તો હવે એ મૂંઝવણ થાય છે કે એ કેવી રીતે બને. આ પ્રકારનો એમનો પ્રશ્ન હતો કે હર્ડલ શબ્દ મૂક્યો છે કે હવે એ મોટું હર્ડલ છે કે સદગુરુની નિશ્રા નથી તો પછી ધર્મની પ્રાપ્તિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ કઈ રીતે થશે. કેમ કે કૃપાળુદેવે વારંવાર ઘણી જગ્યાએ આ વાત લખી છે. હવે આ વાત જે છે અહીંયા મારે લેવી છે એટલે આપણે એ વાતને લઈએ. જો અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કહ્યું છે કે દેવગુરુ શાસ્ત્રથી કે દિવ્ય ધ્વનિથી જણાય, એમ નથી. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો કે પર દ્વારા જણાતો નથી. જ્યારે નિશ્રાની વાત કરીએ, સદગુરુની નિશ્રાની વાત કરીએ, તો સદગુરુની નિશ્રામાં પણ જણાય છે તો એને પોતાથી જ અનુભવ પણ એને પોતાથી જ થાય છે. પ્રદીપભાઈ જરા ધ્યાન આપજો. પ્રદીપભાઈ એલેથી આજે પ્રશ્ન લખ્યો હતો અને એમને આ પ્રશ્ન જે મૂક્યો છે એ બરાબર છે. કેમકે કૃપાળુદેવમાં વારંવાર એ વાત આવી છે કે સદગુરુ વિના જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં, અનુભવ થાય નહીં. વાત બરાબર છે, પણ અપેક્ષા સમજવાની છે એટલા માટે હું કહું છું કે ત્યાં પણ એમ જ અપેક્ષા છે કે પ્રાપ્તિ તો પોતાને પોતાથી જ થાય છે, પણ જ્યારે થાય છે ત્યારે નિમિત્તમાં સદગુરુ રહ્યા છે. એટલે સદગુરુનું નિમિત્ત હોય કે સાક્ષાત કેવળી ભગવાનનું નિમિત્ત હોય, તીર્થંકર ભગવાનનું નિમિત્ત હોય, આ જીવ સમુદ્રમાં બેઠો હોય અને એ વખતે એને જો એવી પ્રાપ્તિ થાય તો એ તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ એમાં નિમિત્ત કહેવામાં આવે. તે મહાપુરુષ પાસે બેઠો હોય અને ત્યાં એ ઉપદેશ સાંભળતા સાંભળતા અંતરમાં ઉતરી જાય અને જો એને સમ્યક દર્શન થાય તો એમાં નિમિત્ત એ ઉપદેશક એવા મહાપુરુષની વાણી કહેવામાં આવે, અથવા તો મહાપુરુષને એ નિમિત્ત માને. એટલે એમાં એ જે વાત કરવામાં આવી છે કૃપાળુદેવમાં, એની પાછળના બે કારણ છે. એક તો આ નિમિત્તની અપેક્ષા ત્યાં જણાવી છે અને બીજું કારણ જે છે તે એ છે કે જેમની ઉપર એ પત્ર લખાયા છે એવા જીવોને કૃપાળુદેવ જાણતા હતા કે એમનું લેવલ કેટલું છે, એમની વર્તમાન દશા સ્થિતિ કેવી છે, એટલે એને માટે શું જરૂરી છે એ સમજીને એમને માટે એમ લખ્યું કે જેથી કરીને પેલો જીવ સ્વચ્છંદી ન થઈ જાય, સ્વચ્છંદી ન થાય, પોતાની મતિકલ્પનાએ ગમે તેમ માની ન લે અને એમ ન કરે, એટલા માટે એ વાત લખવામાં આવી. અને સાથે ને સાથે એમાં એ પણ વાત છે કે નિમિત્ત એવું જ હોય. અહીંયા ગુરુદેવે અહીંયા બહુ સ્પષ્ટતા તત્વજ્ઞાનની રીતે કરી દીધી છે કે દેવગુરુ શાસ્ત્રથી કે દિવ્ય ધ્વનિથી જણાય, એમ નથી. એટલે કોઈ સાધન દ્વારા એ જણાતો નથી, એટલે સદગુરુ દેવ કૃપા કરે ને તમને જણાઈ જાય, એમ નથી. પુરુષાર્થ પોતાનો છે, સદગુરુનું નિમિત્ત હોય અને સદગુરુના ચરણમાં જવાથી માન કસાય તૂટે છે, એ સિવાય બીજી કોઈ રીત માન કસાયને તોડવાની નથી. એટલા માટે પણ એ હંમેશા એ જે માર્ગમાં છે એને આવી રીતે સમજાવવામાં આવે. એ વ્યવહાર નહીંનું કથન છે, ત્યાં નિમિત્ત શું છે એ દર્શાવવામાં આવે છે. નિશ્ચયથી તો જીવ પોતે જ્ઞાન સ્વભાવી છે અને પોતે પોતાના જ્ઞાન દ્વારા જ પોતાને અનુભવે છે, એ જ વાત સત્ય છે. વ્યવહારથી કોઈ પણ પ્રકારે નિમિત્ત ઉપર ઉપચાર કરીને કહેવામાં આવે ત્યારે એને એ રીતે સમજવું જોઈએ. એટલે કોઈ પણ હર્ડલ નથી. સદગુરુ કોને માનવા એ માટેની એક વાત કરી લઈએ અને પછી આગળ વધીએ. જો સદગુરુ ગમે તેને માનવાની એવો કોઈ નિયમ નથી કે વર્તમાનમાં જે હોય હાજર હોય તો જ સદગુરુ અને ન હોય તો આપણે સદગુરુ ન માનીએ એવો કોઈ નિયમ નથી. તમે વર્તમાનમાં પણ કૃપાળુદેવ અને પૂજ્ય ગુરુદેવને સદગુરુ માનો એ બરાબર જ છે, કેમ કે કૃપાળુદેવ એ જે કહ્યું છે એ બધું પણ અક્ષરદેહ આપણને ઉપલબ્ધ છે અને પૂજ્ય ગુરુદેવે પણ જે વાત કરી છે એ આપણને શબ્દમાં વાણીમાં પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને શબ્દદેહ પણ ઉપલબ્ધ છે. એટલે આપણે એમને સદગુરુ માની અને આગળ ચાલીશું તો આપણે એમ સમજવું કે એમની જ નિષ્ઠા છે. જ્યારે જ્યારે અટકવાનું થાય, જ્યારે જ્યારે મનમાં શંકા થાય તો તરત એમાંથી આપણને સમાધાન મળી જશે. ગુરુદેવનું પ્રવચન સાંભળતા જરૂરથી સમાધાન મળશે, કૃપાળુદેવનો વચનામૃતનો ગ્રંથ વાંચતા જરૂરથી એમાંથી સમાધાન મળશે. એટલે આપણે માથા ઉપર આ બંને સદગુરુને રાખીને જ વર્તવું, એમ સમજવું કે મારી ઉપર આ બંને સદગુરુ છે અને હું એમના ચરણમાં છું અને એમની મને નિષ્ઠા છે 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 અને છે જ એવો વિશ્વાસ રાખવો અને ગમે તેવાને ગુરુ માનવા નહીં, તો એમાં કોઈ હર્ડલ રહેશે નહીં અને એ જ રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે. કેમ કે નિશ્ચયથી તો પોતે પોતાના સ્વરૂપમાં પોતાને અનુભવનારો છે, બીજી કોઈ રીતે એ પોતે અનુભવ કરી શકતો નથી, કોઈ સાધન નથી. સમ્યક્ત્વને જ એ ખબર છે કે પોતાની રાગરહિત વસ્તુ પોતાના જ્ઞાન ભાવથી જણાય છે, રાગથી નહીં. એટલે એટલા માટે આ જે વાત કરવામાં આવી એ આ રીતે અહીંયા આપણે લેવાની છે કે એ સર્વસ્વ ભેદ જ્ઞાની જીવને સોંપી દીધું, એનો અર્થ આ રીતે કરવાનો છે. અને જે સમસ્ત લોકાલોકને, હવે આગળ આપણે લઈએ છીએ કે જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે, સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત ગળી જાય, ગળી લે, ગ્રહણ કરી રાખાને ગળી જાય, સમસ્ત લોકાલોકને ગળી જાય, જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય તેમ, એટલે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અહીંયા એમ છે અર્થ, લોકાલોકને ગ્રાસીભૂત કરી એટલે એ ગ્રહણ કરીને જાણીને, જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય તેમ, અર્થાંત અત્યંત સ્વરૂપ સૌખ્ય વડે તૃપ્ત હોવાને લીધે. લોકાલોકને જાણવાથી તૃપ્ત થાય છે એમ નથી, લોકાલોકને ગ્રાસીભૂત કરે છે એટલે એને હવે જાણવામાં કંઈ બાકી રહેતું નથી. જગત આખાને એ જાણે છે, જગત આખાને એ જાણે છે એટલે હવે એને બારમાં ક્યાંય કંઈ જાણવા પણ રહેતું નથી. એનો અર્થ એવો થયો કે લોકાલોકને ગ્રાસીભૂત કર્યું, હવે એને કંઈ જાણવા પણ બારમાં રહ્યું નહીં, એટલે એ અંતર તરફ વળ્યો છે, એટલે માત્ર પોતાના સ્વરૂપને જાણવા વાળો થયો છે. એટલે બારમાં એને હવે કોઈ જગ્યાએ એમ થતું નથી કે આ શું છે એવો પણ પ્રશ્ન થતો નથી, બહારમાં કંઈ જાણવાની ઈચ્છા પણ થાય નહીં, બહારમાં શું છે એના કોઈ આશ્ચર્ય પણ થતા નથી. આપણને તો અહીંયા થઈ જાય ને કે હવે આ નવું કોમ્પ્યુટર આવ્યું, i5 પછી હવે i7 આવ્યું, એટલે બહુ ફાસ્ટ સ્પીડ, તો કેવું છે તરત જરાક વિચાર થઈ જાય કે જરા જોઈએ તો ખરા. તો આપણે અહીંયા એ વાત કરી રહ્યા છીએ કે જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય તેમ. હવે ગ્રાસીભૂત કરીને એટલે કે ગળી ગયો છે, લોકાલોકને ગળી ગયો એટલે કે લોકાલોકને પૂરેપૂરું એને જાણી લીધું છે અને હવે એને લોકાલોકને જાણવા પણ રહ્યું નથી. લોકાલોકમાં હવે એની દ્રષ્ટિ જતી નથી, લોકાલોકમાં એને કોઈ પ્રકારના આશ્ચર્ય થતા નથી, હવે લોકાલોકમાંથી એને કંઈ જાણવું રહ્યું નથી, એટલે એ તૃપ્ત થઈ ગયો છે. એને જ્ઞાન અપેક્ષાએ હવે લોકાલોકમાંથી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી, જાણવી, અનુભવી રહી નથી, એમ એ લોકાલોકને ગ્રાસીભૂત કરી ને જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય, તૃપ્ત થયો, બસ બધું જાણે છે પોતે એમ થયો છે, અર્થાંત અત્યંત સ્વરૂપ સૌખ્ય વડે, આનંદ જે આવે છે તે આત્મામાંથી આવે છે એટલે સ્વરૂપ સૌખ્ય લખ્યું છે, સ્વરૂપમાંથી જે સુખની પ્રાપ્તિ થાય છે એના વડે ખરેખર તો એ તૃપ્ત થયો છે, એટલે એને જગતમાંથી કંઈ જાણવા પણ રહ્યું નથી, એ બધું જ જણાઈ ગયું છે. આનંદ એને અંતરમાંથી આવે છે, આનંદ આવે છે અંતરમાંથી, ત્યારે બહારમાં હવે ક્યાંય કોઈ જગ્યાએ આનંદ પ્રાપ્ત કરવા જવાની એને ઈચ્છા આકાંક્ષા થતી નથી. એટલે અર્થાંત અત્યંત સ્વરૂપ સૌખ્ય વડે તૃપ્ત તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્યમી હોય. સ્વરૂપમાંથી બહાર હવે નીકળવું જ નથી, ત્યાં તો એ આનંદના અમૃત પીએ છે ને, એટલે ત્યાંથી એને હવે બહાર નીકળવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. મહાપુરુષો અંતરમાં ચાલ્યા જાય છે તો એમને ત્યાંથી બહાર આવવું હોતું નથી. એમ નથી કે બહાર આવીને પછી કે શાસ્ત્ર હું લખીશ, એવો કોઈ વિકલ્પ હોતો નથી. જે જ્ઞાની પુરુષો પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરે છે, એવા જ્ઞાની પુરુષોને તો સ્થિરતાનો પુરુષાર્થ હોય છે. સ્થિરતા નથી થતી, પણ લીનતા કરે છે. એ લીનતા કરે છે તો એમને એમ નથી થતું કે પછી પાછા બહાર આવીને આપણે શાસ્ત્રની રચના કરીશું, એવો કોઈ ભાવ આવતો જ નથી. એ તો બહારમાં આવ્યા અને વિકલ્પ આવ્યો તો શાસ્ત્ર લખી નાખ્યું, બાકી કંઈ લખવું કરવું નથી. એમને તો લીનતામાં આગળ વધતા વધતા ત્યાં ત્યાં ઠરી જવું છે, સ્થિરતા કરી દેવી છે. જે પ્રચુર સ્વસંવેદન સહિત નગ્ન દિગંબર મુનિ સાતમે છઠ્ઠે ગુણ સ્થાને છે, એ પોતે પોતાના સ્વરૂપમાં એવી લીનતા કરે છે કે બહારમાં કોઈ પણ પ્રકારે એ પરિસર આવે કે ઉપસર્ગ આવે તો પણ એમને ત્યાંથી ચલિત ન કરી શકે એવી એમની અદભુત દશા વર્તતી હોય છે. એ વાત અહીંયા કરતા કહે છે. શું કહે છે? કે અત્યંત સ્વરૂપ સૌખ્ય વડે તૃપ્ત તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો એ ઉદ્યમ કરતો જ નથી, અને એ અનુદ્યમી હોય છે. સ્વરૂપમાંથી બહાર નીકળવાની તો વાત જ નથી, એ તો કરવું જ નથી, પણ કોઈ કારણસર હજી પુરુષાર્થ એટલો ઉપડ્યો નથી એટલે બહાર આવી જાય છે. છઠ્ઠે ગુણસ્થાને એ આવી જાય છે. એ તો એવો ઉદ્યમ કરતો નથી કે બહાર આવીએ અને બહાર આવીને કંઈક કરીએ કે દેશના આપીએ, કે કોઈ જોઈતું નથી એમને, પ્રસિદ્ધિ કંઈ કરવી નથી કે એમને, એમને તો સ્વરૂપમાં જ જવું છે. એ તો કરુણા એવી આવે છે બહારમાં હોય છે તો, શાસ્ત્ર લખે છે કે શિષ્યને સમજાવે છે, પણ દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહી છે. એટલે એ રીતે એ તો પોતે સ્વરૂપમાં રમણતા કરતા કરતા ત્યાં ને ત્યાં જ રહેવા માટે, ત્યાં ને ત્યાં જ ઠરી જવા માટે, ત્યાં ને ત્યાં જ તૃપ્ત થયો છે, એટલે ત્યાં ને ત્યાં જ સ્થિરતા કરવા માટેનો જ પુરુષાર્થ કરે છે, નહીં કે બહાર નીકળવાનો પુરુષાર્થ કરે. બહાર નીકળવાનો તેને વિકલ્પ પણ હોય નહીં, તે વખતે તો નિર્વિકલ્પ ધ્યાનમાં છે, પણ જ્યારે છઠ્ઠે ગુણસ્થાનથી સાતમે જાય છે ત્યારે પણ એમ નથી કે હું હવે થોડો સમય માટે ધ્યાનમાં બેસી લઉં ને પછી પાછો તમને આવીને સમજાવું, એમ નથી. સાતમે ગુણસ્થાને જે જાય છે, જે મહાપુરુષ એમની પાસે આપણે જઈએ, એમની નિશ્રામાં આપણે બેઠા હોય ને પછી ધ્યાનમાં ઉતરી જાય, તો ધ્યાનમાં જતા પહેલા એમ ના કહીને જાય આપણને કે હું ધ્યાન કરી લઉં પછી આવીને તમને હું શાસ્ત્ર પછી સમજાવું, એમ ના કે. એવો તમારા પ્રત્યે એમને રાગ આવે નહીં પ્રભુ. એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ને, આવે છે બહાર તો આવી ગયા, આવી ગયા તો વિકલ્પ આવે તો સમજાવે, ના વિકલ્પ આવે તો ના પણ સમજાવે. એટલે એમને એમને એવો સમજાવવાનો કોઈ ઉદ્યમ હોતો જ નથી, બહાર આવવાનો પણ ઉદ્યમ હોતો નથી. સ્વરૂપમાંથી બહાર નીકળવાનો એ અનુદ્યમી હોય તેમ એ સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી. કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી, જરા માત્ર પણ ચલાયમાન થતો નથી. કોની વાત ચાલે છે? આ આત્માની વાત ચાલે છે. પણ એ આત્માને કઈ રીતે લીધો છે? કે ચેતના દ્વારા લીધો છે. કે એવો ચેતનવંત ભગવાન આત્મા છે, એવા ચેતના ગુણ સહિત એ ભગવાન આત્મા છે કે એને સતત આ જ્ઞાન ક્રિયા ચાલે છે, અને જ્ઞાનમાં પોતે પોતાના સ્વરૂપને અનુભવવા વાળો છે, અને એને બહાર એમાંથી આવવું જ નથી. એવો જ હોય એ રીતે એ અહીંયા ચેતના ગુણ લીધો છે. એ રીતે આ ચેતના ગુણ દર્શાવવામાં આવ્યો છે કે સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી, અને એ રીતે સદાય જરા પણ નહીં ચડતું અન્ય દ્રવ્યથી અસાધારણપણું હોવાથી. જો અન્ય દ્રવ્ય સાથે સાધારણપણું નથી, બીજા દ્રવ્ય સાથે એને કોઈ સાધારણપણું, એમાં બંનેમાં સમાનતા જેવું નથી, પોતે એનાથી જુદો છે, અસાધારણપણું છે, એવા એ સ્વભાવ વાળો છે, એવા સ્વભાવભૂત એ ચેતના છે. ચેતના કહો કે આત્મા કહો, બંનેનો અર્થ એક જ થાય છે. જ્ઞાન કહો કે આત્મા કહો, અને જ્ઞાન એ જ ચેતના છે, બીજી કોઈ ચેતના નથી. એ ચેતના ગુણ એ જ ભગવાન આત્મા છે, એ ચૈતન્ય સ્વભાવ છે, એ જ આત્મા છે. એ અરૂપી છે, એને કોઈ બીજું રૂપ નથી, એને કોઈ સંસ્થાન નથી, એને પૂતગળના કોઈ ગુણ નથી. અને એ પ્રકારે આ ગાથા માં આ બધી વાત આવી. હવે અહીંયા કહે છે કે આવો ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિ રૂપ બિરાજમાન છે. એ જ્યોતિ રૂપ બિરાજમાન છે. અહીંયા એક વાત લીધી. હવે પોતે પ્રકાશમાન છે એટલે પછી જ્યોતિ રૂપ બિરાજમાન છે. પોતે કેવો પ્રકાશમાન છે? એ જ્ઞાન આનંદ રૂપે પ્રકાશમાન છે, એ જ્ઞાન દ્વારા જણાય એવો છે, અને એવું જ્ઞાન સતત રહ્યા કરે એટલે એને જ્યોતિ કહેવાય. અગાઉ આપણે આ વાત કરી છે કે જ્યારે પ્રકાશમાનની વાત આવે પણ પ્રકાશ એવો હોય કે થોડા વખત માટે હોય ને પછી ન હોય તો જ્યોતિરૂપ નથી કહેવાતું. જ્યોતિ ક્યારે કહેવાય? કે જ્યારે એ સતત પ્રકાશ આપે ત્યારે એને જ્યોત કહેવામાં આવે. એટલે અહીંયા જ્યોતિરૂપ પ્રકાશમાન કયું છે? એટલે એ સતત એવો જ્ઞાન રૂપે પ્રકાશમાન થઈ રહ્યો છે, નિર્મળ જ્ઞાન રૂપે પ્રકાશમાન થઈ રહ્યો છે. અને બીજું ઉદાહરણ આપણે પહેલા પણ સમજ્યા છીએ તે કે એક છે ટંકોત્કીર્ણ. ટંકોત્કીર્ણ એટલે શું? કે પથ્થરની ઉપર કોતરી દેવામાં આવે તો પછી ભૂંસી ન શકાય, એ કાયમી રહી જાય. એવી રીતે આ જે વાત જે છે એ કાયમી છે, એ દર્શાવવું છે કે જેને કાઢી નથી શકાતી, નષ્ટ ન કરી શકાય, એ વાતને ટંકોત્કીર્ણ કહેવામાં આવે છે. હવે એના પછી આપણે 35મો શ્લોક આવે છે એની વાત આવતીકાલે લઈશું. આજે જે ગુરુદેવે આ ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ જે નિર્મળ જ્યોતિરૂપ પ્રકાશમાન છે એના સંબંધી જે વાત કરી છે એટલી વાત કરી અને આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીશું. એમાં એક બે વાત જે છે તે મહત્વની છે એટલે એ આપણે લઈએ. એમાં અહીંયા પ્રવચન રત્નાકર પાના નંબર 80 ઉપર કહે છે કે નીચે સૌથી નીચેના પેરાગ્રાફમાં કે વળી કેવો છે ચેતના ગુણ કે જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી લે છે. ગુરુદેવ કહે છે કે જો કેવું કેવળ જ્ઞાનની પર્યાયનું એટલું સામર્થ્ય છે, કેવળ જ્ઞાનની પર્યાયનું એટલું સામર્થ્ય છે કે તે લોકાલોકની પર્યાયને કોળિયો કરી જાય છે, ગ્રાસીભૂત કરી લે છે ને એટલે કોળિયો કરી જાય છે. અરે એથી અનંત ગણું હોય તો પણ જાણે એવું એનું અચિંત્ય સામર્થ્ય છે. એટલે લોકાલોકથી પણ અનંત ગણું હોય તો પણ એને એ કોળિયો કરી જાય એટલે જાણી લે એવું આ આત્માના જ્ઞાનનું સામર્થ્ય છે એમ અહીંયા દર્શાવવું છે. સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે. કેવળ જ્ઞાનમાં એ સર્વજ્ઞ સ્વભાવી થાય છે પણ સર્વજ્ઞપણું તો એનું પડેલું જ છે. જે પર્યાયમાં ભલે વર્તમાનમાં એને વ્યક્ત ન હોય પણ એ સર્વજ્ઞપણું કંઈ બહારથી આવતું નથી. જગતના પદાર્થોને જાણવાથી સર્વજ્ઞતા આવે છે એમ નથી. સર્વજ્ઞપણું તો એનું અંતરમાં પડેલું જ છે. એવો એ કેવળ જ્ઞાન સ્વભાવી છે એની વાત અહીંયા કરી છે કે એ કેવળ જ્ઞાન કેવું છે. એ સર્વજ્ઞપણાની વાત કરતા કહે છે કે એ એટલા લોકાલોકને કોળિયો કરી જાય કે લોકાલોકની બધી પર્યાયને જાણી લે, જગત આખાની ત્રણેય કાળની બધી પર્યાયોને એક સમયમાં જાણી લે. અરે એનાથી અનંત ગણું હોય તો પણ જાણી લે એમ કહે છે ગુરુદેવ. તો એથી અનંત ગણું હોય તો પણ એ જાણે એવું એનું સામર્થ્ય છે, અચિંત્ય સામર્થ્ય છે, ચિંતવી ન શકો તમે એવું સામર્થ્ય છે. શ્રુત જ્ઞાનની પર્યાયમાં પણ આટલી તાકાત છે. જો આ વાત મારે તમને જણાવવી છે. ગઈકાલે શ્રુત જ્ઞાનની વાત આપણે લીધી હતી. એ વખતે આપણે મૂળ વાત જે પ્રત્યક્ષપણાની કરતા હતા ત્યાં એ અનુભવની એટલે એ દર્શનની વાત હતી અને એ સાથે જે રહેલું જે જ્ઞાન સમ્યક જ્ઞાન જે સમ્યક દ્રષ્ટિને જે છે તે શ્રુત પણે છે. તો એ શ્રુત જ્ઞાન જે છે એની તાકાત અહીંયા એ ગુરુદેવે કહી છે. એટલે જ્ઞાનની શક્તિ તો એટલી જ છે જ, એટલે એમ નથી કે એવા શ્રુત જ્ઞાન વિના. એ જે વિના શબ્દ જે હતો એનો અર્થ એવો હતો કે એના સિવાય કરીને વાત એ જે છે તે અનુભવની વાત ત્યાં દર્શાવી હતી કે શ્રુત જ્ઞાન સિવાય, કેમ કે શ્રુત જ્ઞાનથી જે જણાય છે એમાં શું છે કે એમાં પરોક્ષપણું છે. પણ છતાં પણ અહીંયા એ પરોક્ષપણું હોવા છતાં પણ એ શ્રુત જ્ઞાનની તાકાતને અહીંયા ગુરુદેવ સમજાવી છે. શ્રુત જ્ઞાનની તાકાતને અહીંયા જણાવી છે. કે જો ગઈકાલે આપણે જે વાત લીધી ત્યારે ભાઈએ પ્રશ્ન કર્યો હતો ત્યારે એમણે એમ કહ્યું હતું કે શ્રુતજ્ઞાન વિનાની વાત નહોતી, શ્રુતજ્ઞાન સિવાય, એવો એનો અર્થ હતો. જો અહીંયા શ્રુતજ્ઞાનની તાકાતની વાત કરી છે ને, શ્રુતજ્ઞાનનું સામર્થ્ય આટલું છે એ અહીંયા દર્શાવતા ગુરુદેવ અહીંયા કહે છે કે શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ આટલી તાકાત છે. કેટલી તાકાત છે? કે સર્વ લોકાલોકને એ જાણે એટલી તાકાત એમાં અંદરમાં ભરેલી પડી છે એ વાત કરી છે. કેમ કે કેવળ જ્ઞાનનો અંશ છે તે શ્રુતજ્ઞાન છે, તે કેવળ જ્ઞાનનો અંશ અહીંયા તરીકે લીધો છે, એને અંશ તરીકે લીધો છે ને એટલા માટે. એટલે એથી અનંત ગણું હોય તો પણ જાણે એવું એનું અચિંત્ય સામર્થ્ય છે. એ કેવળ જ્ઞાનની વાત કરી અને પછી એના અંશ તરીકે શ્રુતજ્ઞાનને લઈને કહે છે, ગુરુદેવ કહે છે કે શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ આટલી તાકાત છે. ફક્ત પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ છે. પ્રત્યક્ષ શું છે? કેવળ જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે, બસ આટલો ફેર છે. પણ જાણે છે તો બરાબર એમ જ, કેવળ જ્ઞાન પ્રત્યક્ષ જે જાણે છે એ શ્રુતજ્ઞાન પરોક્ષપણે જાણે છે, ફેર એટલો જ છે, વધારે ફેર નથી એમાં. પેલું પ્રત્યક્ષ જણાય છે અને અહીંયા પરોક્ષપણે જણાય છે, પણ શ્રુતજ્ઞાનમાં પણ એ જ જ્ઞાન થાય છે. એટલે અહીંયા કહે છે કે ફક્ત પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ છે. એક સમયની વ્યક્ત પર્યાયમાં પર્યાયનું અને દ્રવ્યનું બંનેનું જ્ઞાન થાય છે. એક સમયની જે પર્યાય એની અંદર એને પર્યાયનું અને દ્રવ્યનું બંનેનું જ્ઞાન થાય છે. એક સમયની પર્યાયના જ્ઞાનમાં એને છ દ્રવ્યનું જ્ઞાન આવી જાય છે. અને આ વાત છેલ્લે 14 કળશ લીધા છે એમાં આવશે. આગળ અહીંયા કે છે કે દ્રષ્ટિમાં સ્વભાવની અપેક્ષાએ રાગનો ભોગવનાર જ્ઞાની નથી. થોડીક બીજી વાત છે પણ આપણે લઈએ છીએ. દ્રષ્ટિમાં પોતે સ્વભાવની અપેક્ષાએ જોઈએ, પોતાનો આત્મ સ્વભાવ છે એની રીતે જોઈએ તો એ રાગનો ભોગવનાર જ્ઞાની નથી. પરંતુ જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો ધર્મી સાધક આનંદનો ભોગતા છે અને રાગનો પણ ભોગતા છે. એટલે જ્ઞાની એ પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદને માણે છે, આનંદનો પણ ભોગતા છે અને એ વખતે એ રાગનો પણ ભોગતા છે. રાગ ભોગવવા યોગ્ય છે એમ એને બુદ્ધિ નથી, રાગ ભોગવવા જેવો છે એવી એની માન્યતા નથી, પણ એને વેદનમાં એ પણ આવે છે એટલે એને એ અપેક્ષાએ એને ભોગતા કહેવામાં આવે છે. ધર્મી જીવ અંદરમાં એવો તૃપ્તરૂપ થઈ ગયો છે કે હવે પછીનો કાળ આત્મતત્વના આનંદના ભોગવટામાં જ રહેશે. અને પછી આગળ ગુરુદેવ કહે છે કે સમયસારમાં તો 14 બ્રહ્માંડના ભાવો ભર્યા છે. આવો ચૈતન્યરૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે અને પરમાર્થ એટલે પરા કહેતા ઉત્તમ અને મા એટલે લક્ષ્મી એવો અર્થ થાય. એટલે કે પદાર્થ, મા એટલે લક્ષ્મી, અર્થ એટલે પદાર્થ, ઉત્તમ લક્ષ્મી વાળો પદાર્થ એટલે પરમાર્થ. ચૈતન્યની ઉત્તમ લક્ષ્મી વાળો જીવ પદાર્થ છે, એ પરમાર્થ છે અને જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિરૂપ બિરાજમાન છે. જાણે કે ઘડતર કરીને અંદરથી કાઢ્યું હોય એવો એક રૂપ શાશ્વત તથા ભિન્ન જ્યોતિરૂપ ચૈતન્ય જ્યોતિરૂપ ભગવાન બિરાજમાન છે, તેને આત્મા કહેવામાં આવે છે. તો આ રીતે ચૈતન્ય જ્યોતિની વાત પણ કરી છે અને ભગવાન આત્મા ને ચૈતન્ય ગુણ દ્વારા અહીંયા પ્રસિદ્ધ કર્યો છે. ચૈતન્ય પણ એ જ ભગવાન આત્મા છે, એ સિવાય બીજું કંઈ નથી. બીજા કોઈ આકારની કલ્પના છોડી દેવી, કોઈ આકાર પણ નથી અને બીજું કંઈ પણ નથી, કોઈ મતિ કલ્પના કરવી નહીં. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જ્ઞાન સ્વભાવી ચૈતન્ય જાણવો અને ચૈતન્યને ચૈતન્યમાં જ જાણી શકાશે, એટલે કે જ્ઞાનમાં જ એ જાણી શકાય એવો છે. એ અનુભવ ગમ્ય છે, એ અનુભવમાં આવે એવો છે. જૈન દર્શન આખું જે છે તે અનુભવ ગમ્ય છે, એ અનુભવની વાત છે. એ અનુભવની વાત જે છે એ શબ્દોમાં મૂકી શકાતી નથી, જેટલું શબ્દોમાં આવી શકે એટલું શબ્દોમાં કહેવાય છે, પણ સમગ્ર વાત તો અનુભવમાં જ આવે છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે તે